શરૂ કરીએ છીએ.
નમો અરિહંતાણમ, નમો સેજાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહૂણમ.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના આધારે વિશેષ ગુણોની ચર્ચા કરીએ છીએ, એમાં આપણે અત્યાર સુધી કયા કયા ગુણોની ચર્ચા કરી છે? શરૂઆત કરી જ્ઞાન અને દર્શન અથવા ચૈતન્યથી, પછી ત્રણ કયા હતા એક સાથે? શ્રદ્ધા, વેરી ગુડ, નહીં શ્રદ્ધા, નહીં 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 શ્રદ્ધા સાથે શ્રદ્ધા, ચારિત્ર અને સુખ, વેરી ગુડ, શ્રદ્ધા, ચારિત્ર અને સુખ, પછી ક્રિયાવતી શક્તિ અને વીર્ય ગુણ, એના પછી વૈભાવિક શક્તિ, બરાબર, આટલી, અને ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, આટલી આપણી ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે. એમાં જો લાસ્ટ ક્લાસમાં આપણે થોડુંક વૈભાવિક શક્તિનું વધારે વાત કરી હતી, એમાં આપણે ત્રણ પોઈન્ટ જોયા હતા કે એક વૈભાવિક શક્તિ નામનો ગુણ તો સિદ્ધ ભગવાનમાં પણ છે, સિદ્ધ ભગવાનમાં પણ છે, એટલે વૈભાવિક શક્તિ બાય ઇટસેલ્ફ એને કારણે કોઈને કર્મ બંધાતા નથી. પણ વૈભાવિક શક્તિની બે પર્યાય છે, એક છે સ્વભાવ પર્યાય અને બીજી છે વિભાવ પર્યાય. તો જે સ્વભાવ પર્યાયમાં છે એ શુદ્ધ પરિણામન રૂપે પરિણમે છે, અને જે વિભાવ પર્યાયમાં છે અશુદ્ધ પરિણમે છે અને એને કર્મ બંધાય. દેટ વોઝ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ આપણે શું જોયું હતું કે આ જે સ્વભાવ અને વિભાવ પર્યાયો છે એ પોતે જ જીવ કરે છે અને એના માટે પોતે જ એનાથી ટાળી શકે છે, કોઈ કર્મને કારણે કે એવી રીતના કોઈ બીજાને કારણે આવી પર્યાયો કરવામાં આવતી નથી. હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે એવું બતાવવામાં આવે છે કે સાથે આ કર્મ ઉભા છે કે સામે આ બધા સંયોગો ઉભા હતા. અને થર્ડ પોઈન્ટ આપણે શું જોયો હતો કે જયારે શુદ્ધ ત્રિકાળી જીવ તત્વની વાત કરવી હોય ત્યારે આ સ્વભાવ પર્યાય છે કે વિભાવ પર્યાય છે, બંને પર્યાયોને જીવના ત્રિકાળી સ્વભાવમાં નાખવામાં આવતી નથી. માટે ત્યાં એવું કહેવામાં આવશે કે આ વિભાવ પર્યાયો કર્મ એ જ કરી છે અથવા તો કોઈ પર દ્રવ્ય એ કરી છે, એમ કરીને એને પરના ખાતામાં નાખવામાં આવે છે. એ જ્યાં જીવને શુદ્ધ ત્રિકાળીને બતાવવો છે તો એવી વર્ણન પદ્ધતિ વાપરવામાં આવે છે. બરાબર, આ ત્રણ પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. હવે એનાથી આગળ વધીએ છીએ. જો આજે હવે અહીંયા આપણે 183 ક્વેશ્ચન થી લઈએ છે, તેમાં બધા લગભગ એક ક્વિઝ જેવા ક્વેશ્ચન છે, લગભગ, એટલે ધીઝ આર ઓલ એક્ઝામ્પલ્સ. આપણે અત્યાર સુધી જેટલા ગુણો ભણીને આવ્યા લગભગ એના એક્ઝામ્પલ્સ જ છે જેને આપણે ટ્રુ ઓર ફોલ્સ કે એવી રીતના આપણે અપ્લાય કરવાના છે. તો જો ક્વેશ્ચન 183 પાનું નંબર 64, એવા કયા ગુણો છે જે બે દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં જ હોય છે, ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ. ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ એવા દ્રવ્ય, એવા ગુણો છે જે બે દ્રવ્યમાં છે, જીવ અને પુદ્ગલ, બીજા કોઈમાં એ ગુણો જોવામાં આવતા નથી. અચ્છા, ફરીથી ડેફિનેશન થોડી યાદ કરીએ. વિશેષ ગુણ કોને કહે છે? જે ગુણો પોત પોતાના દ્રવ્યમાં હોય પણ સર્વ દ્રવ્યમાં ન હોય એને વિશેષ ગુણ કહે છે. ઓકે, તો આ જે ક્રિયાવતી શક્તિ છે ને વૈભાવિક છે એ એવા ગુણો છે જે પોત પોતાના દ્રવ્યમાં નથી, સ્પેસિફિકમાં નથી, પણ ક્ષયમાં પણ નથી. તો આને સામાન્યમાં લેવા કે વિશેષમાં લેવા? કેમ વિશેષમાં લેવાના? કેમ કે ક્ષય દ્રવ્યમાં નથી. વેરી ગુડ, ક્ષય દ્રવ્યમાં નથી એટલે વિશેષ ગુણો છે. પણ એકથી વધારે દ્રવ્યમાં જોવામાં આવે છે. ખ્યાલ આવે છે? અચ્છા, ઓકે, આગળ વધીએ. તો ક્રિયાવતી શક્તિનું કાર્ય શું છે આપણે જોઈ લીધું હતું પહેલા પરિભાષામાં, કે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ક્ષેત્રાંતર કરવું એટલે મૂવ થવું, ઓર ત્યાં મૂવ થઈને સ્ટોપ થવું, સ્થિતિ રૂપે થવું, એ બે કાર્ય ક્રિયાવતી શક્તિના છે. આગળ જોઈએ. ક્રિયાવતી શક્તિ જાણવામાં ધર્મ સંબંધી આપણને શું લાભ થયો? આ ક્રિયાવતી શક્તિ આપણે જાણી કે ભાઈ ઇટ હેલ્પ, એને કારણે જીવ અને પુદ્ગલ ગમન કરે છે, તો એનાથી આપણને ધર્મમાં શું લાભ થયો? ના એક મિનિટ બિફોર વી આન્સર દિસ, પહેલા ક્વેશ્ચન એ છે કે ધર્મ એટલે શું, ધર્મમાં શું લાભ થયો, તો ધર્મ એટલે શું? વેરી ગુડ. જે પદાર્થ, જે વસ્તુ જેવી છે એવી રૂપે રહેવું એને ધર્મ કહેવામાં આવે છે. તો જીવ કેવો છે? જીવ જાણનાર દેખનાર આદિ છે. જાણનાર દેખનાર આદિ અનંત ગુણો સહિત છે. તો એને જાણતા દેખતા રહેવું એને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. ઓકે, તો હવે ક્વેશ્ચન ઇઝ કે ક્રિયાવતી શક્તિને જાણીને એવું ધર્મમાં આપણને શું બેનિફિટ થયો? દ્રવ્યની સ્વતંત્રતા. વેરી ગુડ. સી, આપણે અત્યારે શું માનીએ છીએ કે આ શરીરને હું હલાવું છું, આ ગાડી આદિને હું ચલાવું છું. બરાબર ને? આપણા જે પણ બીજા જે પણ મૂવમેન્ટ થાય છે તે બધી હું કરું છું. જ્યાં ક્રિયાવતી શક્તિને જાણીએ છીએ તો એનાથી આપણને શું ખબર પડે છે કે દરેક પરમાણુ પરમાણુ પણ પોતપોતાનું ગમન પોતાની રીતે કરે છે. આજે અમે અહીંયા બીજા ક્લાસમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણતા હતા, કર્મની 10 અવસ્થાઓ છે. તો એ 10 અવસ્થામાં આપણને શું ખ્યાલ છે? બંધ, સત્તા અને ઉદય, આપણને 3 ખ્યાલ છે. બરાબર ને? કે કર્મ બંધાય છે, સત્તામાં રહે છે અને ઉદયમાં આવીને ખરી જાય છે. એના સિવાય કર્મની 7 બીજી અવસ્થાઓ છે. એમાં ઉત્કર્ષણ થાય છે, અપકર્ષણ થાય. ઉત્કર્ષણ ને અપકર્ષણ એટલે શું? કે જેટલા ટાઈમ માટે કર્મ બંધાયા હોય એનો ટાઈમ વધી જવો. થોડો સપોઝ 50 યર્સ માટે કર્મ બંધાયા હતા, એની બદલે કંઈક એવા પ્રોસેસને કારણે હવે 100 યર્સ સુધી જીવ સાથે રહેશે તો ટાઈમ વધી ગયો ને. અથવા એના જે ફ્રૂટ્સ આપવાની શક્તિ, અનુભવ એ વધી જવું તો એને ઉત્કર્ષણ કહેવાય છે. અથવા એને ઘટી જવું એને અપકર્ષણ કહેવાય છે. તો વાત અમારે શું ક્લાસમાં ચાલતું હતું કે દરેકે દરેક સમયે જીવના પરિણામોનું નિમિત્ત પામીને આ કર્મમાં આવું ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ આદિ બધી ક્રિયાઓ ચાલુ જ છે. એ બધી ક્રિયાઓ ચાલુ જ છે. એનો ને આનો શું સંબંધ? આપણે અહીંયા ક્રિયાવતી શક્તિ જોઈએ છે. ક્રિયાવતી શક્તિને કારણે આપણને શું લાગે છે? આપણે એમ માનીએ કે આ બધા ગમન આપણે કરાવીએ છીએ. પણ જયારે એ એક એક પરમાણુઓના સિદ્ધાંતો આપણે જોઈએ તો એવું ખબર પડે છે કે એક એક પરમાણુનું ગણિત એટલું ફેન્ટાસ્ટિક છે કે એનું ઉપર નીચે આગળ પાછળ થવું બધું કેલ્ક્યુલેટેડ અને બધું પોતપોતાની રીતે ચાલ્યા કરે. જેવી રીતના જીવના કઈ શુભ ભાવ થયા, સપોઝ એ આપણે એક્ઝામ્પલ જોયું ને, અહીંયા રેલેવન્ટ છે એટલે ફરીથી લઈએ. જીવના શુભ ભાવ થયા તો સાચા વેદનીયના કર્મ સપોઝ બંધાય, તો સાચા વેદનીયના કર્મ બંધાયા એની સાથે જે જૂના કર્મ પડેલા ને એ કર્મમાં ઓટોમેટિકલી ઉત્કર્ષણ થાય છે. કઈ કરવું કોઈ નથી પડતું. જે અસાચા વેદનીયકના કર્મ છે એમાંથી ઓટોમેટિકલી સંક્રમિત થઈને સાચામાં કન્વર્ટ થઈ જાય છે. અથવા તો જે ઉપર પડેલા કર્મ હોય અસાચાના, ઓટોમેટિકલી ખરીને ઉદીર્ણા થઈને એ નીચે આવીને ખરી જાય છે પોતપોતાની યોગ્યતાથી. તો જ્યાં કર્મમાં આવા પરિણામ નિરંતર થયા કરે છે પોતાની યોગ્યતાએ, તેમાં જીવ શું કરી શકે છે? ખ્યાલ આવે છે? જીવ અને કર્મની સ્વતંત્રતા બતાવવા માટે હું એક્ઝામ્પલ કહું છું. જેવી રીતના જીવ અને કર્મ આટલા સ્વતંત્ર છે એવી રીતે જીવ અને શરીર ના પરમાણુ એ પણ એટલા સ્વતંત્ર છે. જો ફરીથી ધ્યાન આપો, જેવી રીતના કર્મના પરમાણુ એટલા સ્વતંત્ર છે કે નહીં, એવી રીતના જીવના શરીરના એક એક પરમાણુ એટલા સ્વતંત્ર છે. બોલા, જીવ નક્કી કરે છે કે આ શ્વાસમાં હું કયા પરમાણુ અંદર લઉં અને કયા ન લઉં, આપણે એવું નક્કી કરતા નથી ને. ઓટોમેટિકલી અનંત પરમાણુ અંદર જાય છે. અચ્છા, એમાંથી કયા રહેશે અને કયા બહાર નીકળશે આપણે નક્કી કરીએ છીએ, એ પણ ઓટોમેટિકલી થાય છે કે નહીં? આ વાતાવરણમાંથી આ શરીર મોઇશ્ચર ઓબ્ઝોર્બ કરે છે તો ઓટોમેટિકલી અનેક પરમાણુ અંદર આવે છે, પરસેવા રૂપે અનેક બહાર વયા જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ દરેકે દરેક પરમાણુનું પરિણમન પરિણામ એટલે ગમન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ ક્રિયાવતી શક્તિને કારણે નિરંતર પોતાની યોગ્યતાથી થાય છે. જ્યાં જીવને આવું સમજમાં આવે છે તો કોઈ પણ પર પદાર્થનું કરતા પણ એનો તરત છૂટી જાય કે હવે હું શું કરું, કઈ કરવા માટે તો બચ્યું નહીં, બધું ઓટોમેટિકલી એની યોગ્યતાથી થાય છે. જો આનો આન્સર વાંચે, જો હું શરીરને ચલાવી શકું છું કે સ્થિર રાખી શકું છું, શરીર મને અન્ય ક્ષેત્રે લઈ જાય છે કે આ બોજો હું ઉપાડીને લાવું છું વગેરે, પર વસ્તુની ગતિ કે સ્થિતિની એટલે કે પરનું ક્ષેત્રાંતર કરવું અને સ્થિર રહેવું, તેની સ્વતંત્રતા નહીં માનવાનું ઘોર અજ્ઞાન ટળી જાય છે. તેનાથી ટળી જાય છે કે આ ક્રિયાવતી શક્તિની પરિભાષા આપણે વાંચી એનાથી આપણને આ ખ્યાલ આવે છે. અને પોતાના જ્ઞાતા સ્વભાવથી હું સદાય જાણનાર સ્વરૂપ જ છું એવો સાચો નિર્ણય થાય એ જ ધર્મનું મૂળ છે, એ જ ધર્મનું મૂળ છે. ઘણી વાર આપણે આમ ઘરમાં બેઠા હોય ને, સપોઝ સન્ડે આફ્ટરનૂન છે, રાઈટ, આપણે ઘરમાં બધા બેઠા છે, બધા જ ફ્રી છે એટલે બધા જ બેઠા છે, એમાં બધા એક સાથે ચાર પાંચ જણ બેઠા હોય એટલે આખું કમોશન જ થાય ને, કોઈ સિસ્ટમેટિક કન્વર્ઝેશન તો થાય નહીં, હા, આખું ઘોંઘાટ જ હોય ઘરમાં. તો કોઈક કાંઈ બોલે છે, કોઈક કાંઈક બોલે છે, હવે બે જણ એક સાથે બોલતા હોય તો કોઈક કાંઈક જવાબ આપે છે, ઓલાનો જવાબ ઉભો રહી જાય, ઓલાનો સવાલ ઉભો રહે છે, આનો જવાબ અપાય છે, બરાબર. આખું જે રેન્ડમ કન્વર્ઝેશન બધું ચાલે છે એમાં આપણે ઘણીવાર એવું કોશિશ પણ કરીએ કે ભાઈ કંઈક સિસ્ટમેટિક વાત થાય, પણ થઈ શકતી નથી ને. આ તો એક્સપિરિયન્સ બધાને હશે કે ઘરે બેઠા છે તો કોઈ કાંઈ પણ વાતો ચાલુ છે એમ જ રેન્ડમ, કોઈ વિચાર ચાલતા નથી, બરાબર. એવી જ રીતે આજે આપણે આ શરીર આદિ પરમાણુઓ, ઘરની વસ્તુઓ બધી જ ને એની પોતપોતાની યોગ્યતાથી જ્યાં હોય ત્યાં જાય છે. આપણી એવી ઈચ્છા હોય કે સપોઝ કોઈક વસ્તુ, સપોઝ આપણે બહારથી કંઈક લઈને આવ્યા અને આપણે એને એક પર્ટિક્યુલર જગ્યાએ મૂકી ઘરમાં, આપણી એવી ઈચ્છા હોય કે ત્યાં જ રહે, પણ ઘરના બીજા લોકોને એવો વિચાર આવે કે ના અહીંયા ને અહીંયા વધારે સુખ થશે, તેમ કરીને ત્યાં હોઈ જાય, બરાબર. પછી આપણે પાંચ દિવસ પછી આવે એને જતા વોક કરીએ કે ક્યાં ગઈ, ખ્યાલ આવે છે કે નહીં. તો આજે વસ્તુઓનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એનો નિર્ણય કરનાર કોણ? આપણને એમ લાગે કે હું નિર્ણય કરું એમ વસ્તુઓ ત્યાં રહે, પણ એવું આપણી મરજી મુજબ કાંઈ રહેતું નથી. થાય છે કે નહીં એવું? આવું થાય છે કે નહીં? હવે જો આપણે એમ જ નક્કી કરીએ, એમ જ વિચાર કરીએ કે ભાઈ હું આમે જ્ઞાતા દ્રષ્ટા છું, મારી મરજી મુજબ કાંઈ રહેવાનું જ નથી, તો આપણને અંદરથી બધી આતુરતા નાશ થઈ જાય છે. પછી એમ લાગે કે હા હું જાણનાર દેખનાર છું, આ વસ્તુ અહીંયા છે, બરાબર, ચલો સારું અહીંયા છે. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતનો ઓલો સીસીટીવી કેમેરા હોય ને, અહીંયા આ સીસીટીવી કેમેરો લાગેલો છે, હવે રૂમમાં કોણ આવે છે કોણ જાય છે એની મરજી મુજબ ચાલે છે? હા, એ નક્કી કરે કે ભાઈ રૂમમાં કોઈ આવવાનું નહીં, 10:30 થી 11:30 પાઠશાળા છે પણ કોઈ આવવાનું નહીં, બસ અહીંયા એકલા હું જ રહીશ, હું એકલો સાંભળીશ, બીજું કોઈ ના સાંભળે, એવું ચાલે છે એની મરજી? તો એ શું કરે છે? એ ખાલી જોયા કરે છે કે નહીં કે રૂમમાં કોણ આવે છે કોણ જાય છે અને અહીંયા શું હલન ચલન થાય છે, બધું ખાલી રેકોર્ડ કર્યા કરે છે ને. બસ એવી રીતના આપણા જ્ઞાનમાં વિશ્વમાં શું ચાલે છે ને બધું રેકોર્ડ થાય છે, બીજું કાંઈ જ થતું નથી. આપણે એવી મિથ્યા માન્યતા લઈને બેઠા છે કે આ બધું હું કરું છું અને આમ મારા મુજબ થવું જોઈએ, થાય તો આપણે ખુશ થઈ જઈએ કે હા જો મેં વિચાર કર્યો ને એટલે આવું થયું, અને ન થાય તો આપણે દુઃખી થઈ જાય કે જો મારા મુજબ નથી થયું. આ ખ્યાલ આવે છે કે નહીં? તો એની બદલે જ્યાં આવા ગુણોનો આપણે સ્વાધ્યાય કરીએ તો એનાથી આપણને શું ખબર પડે કે આમે હું કંઈ કરી શકતો નથી, તો મારા મુજબ કંઈ થવાનું જ નથી, તો પહેલેથી ટેન્શન દૂર થઈ જાય આપણું. જાળ જો આ જીવ શરીરને ચલાવી દેતો નથી તો પછી મોડું કેમ ચાલતું નથી, ડેડ બોડી કેમ ચાલતું નથી? જો જીવ શરીરને ચલાવતો નથી તો ડેડ બોડી કેમ ચાલતું નથી? જો એનો આન્સર વાંચી જ લઈએ, મળદું એ પુદ્ગલ દ્રવ્યના અનેક સ્કંદોનો પિંડ છે, તેના દરેક પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે, તેથી તેની યોગ્યતા અનુસાર કોઈ વખતે તે પરમાણુની ગતિ અર્થાત ક્ષેત્રાંતર પર્યાય થાય છે અને કોઈ વખતે તેની યોગ્યતા અનુસાર સ્થિર રહેવાનું પર્યાય થાય છે. માટે મળદાના પરમાણુઓની એ વખતની પોતાની યોગ્યતાના કારણે સ્થિરતારૂપ પર્યાય થાય તેથી મરદું ચાલતું નથી. અચ્છા, જયારે મરદાને ઘરની બહાર લઈ જઈએ ત્યારે એ પોતાની ક્રિયાવતી શક્તિ ને અનુસાર જાય છે, માણસોના નિમિત્તથી જતું નથી. આપણને એમ કેવું આમ એવું લાગે ને, શું ગપ્પા મારે છે રિસ્તર, એવું દેખાય છે રિસ્તર, એવું દેખાય છે કે માણસો લઈ જાય છે, અને રિસ્તર એવું દેખાય છે કે ભાઈ એક ડેડ બોડી હવે હલતું ચાલતું નથી, પહેલા લિવિંગ પર્સન ચાલતો હતો. તો તમે કેવી રીતના કહો છો કે જીવ વગર શરીર ચાલતું નથી? તો એવી રીતના કહે છે કે અમુક એક્સેપ્શન પણ દેખાય છે. ક્યારે જોયે આપણને આમ જોડું હસી મજાકની વાત લાગે, પણ સપોઝ કોઈ પર્સન જયારે મરી જાય ત્યારે સપોઝ સિટિંગ પોસ્ચરમાં હોય ને, તો એ સિટિંગ પોસ્ચરમાં હોય અને એના સપોઝ હાથ આમ એકદમ આમ તણાઈ ગયા હોય, અને પછી એને સુવાડીને મરી ગયા પછી સુવાડીને તમારે ખોલવું હોય ને, તો થતું જ નથી. એમને એમ સિટિંગમાં રહે છે કે નહીં? હવે આપણે તો એને સીધું કરવું છે ને, તો એ થતું કેમ નથી? જો જીવ મુજબ એ થતું હોય તો કેમ નથી થતું? છે કે નહીં? આપણે એમ કે સ્ટેપ થઈ ગયા, પણ એને આ ભાષામાં એ જ કે છે કે ભાઈ પરમાણુની એવી જ યોગ્યતા છે. અત્યારે ખ્યાલ આવે છે કે પરમાણુની એવી જ યોગ્યતા છે એટલે થતું નથી. પછી અંદર સપોઝ બહુ ગેસ કે એવું કઈ હોય ને, તો જયારે એને ઓલું બળવા માટે મૂકે તો એ અંદર પલટી જાય છે. કોઈને ખ્યાલ છે? જેને આપણને મોટા માણસોને ખ્યાલ હોય, નાના અંધો ક્યાંથી ખબર હોય. એને છે ને આપણે લઈ જઈએ ને ઓલામાં, તો એને બાંધી રાખે, ઓલા ઠાટડી ઉપર એને રસ્સીથી બાંધી રાખે. કેમ બાંધે? કેમ કે જો ઉગાડવું હોય ને તો આમ પલટી જવાના ચાન્સીસ છે. તો બોલો, એ પલટે છે કોની યોગ્યતાથી? કોણ એને પલટાવે છે? હા, કે પોતાની યોગ્યતાથી પલટાવે. એ બોડીની જેવી પોતાની યોગ્યતા છે એટલે એવા એમાં ચેન્જીસ થાય. અમુક જગ્યાએ આંખો ખુલ્લી હોય ને, હવે એમાંય લોકો પોતપોતાની કંઈક માન્યતાઓ નાખી દે અંદર, કે કોઈ આંખો ખુલ્લી રાખે અને મરી જાય તો એની પાપણ પછી બંધ ન થાય, આમ કરો ને તો પાછી ખુલી જાય. તો લોકો એમ કહે કે એનો જીવ આંખેથી ગયો છે એટલે એ આંખો ખુલ્લી જાય. આવા ગાંડા જેવા તર્ક બધા લગાવે કે જીવને નીકળવા માટે કોઈ દરવાજો જોઈએ અંદરથી? જીવ તો ગમે ત્યાંથી નીકળી જાય. અમુક સાયન્ટિસ્ટે એવો એક્સપેરિમેન્ટ કર્યો હતો, અમુક બુકમાં વાંચ્યું હતું, કે જીવ છે કે નહીં એ પ્રૂવ કરવા માટે એને એક્સપેરિમેન્ટ કર્યો. શું કર્યું? કે એકદમ એ મરવાને નજીક માણસ છે એને લીધો અને એક બોક્સમાં એર ટાઈટ બંધ કરી દીધો, કાચના બોક્સમાં, ત્યાંથી હવા ન નીકળી શકે, એર ટાઈટ બંધ કરી દીધો, અને પછી માણસ મરી ગયો. તો એમાંથી જીવ નીકળી ગયો. તો જો એનું એમ કેવું છે, આ નીકળે કેવી રીતના? મેં તો એર ટાઈટ બંધ કર્યું છે પણ તો પણ નીકળી ગયો. તો એને તો કોઈ આ દિવાલ પણ રોકી શકે નહીં. ખ્યાલ આવે? જીવને કોઈ વસ્તુ રોકી શકે નહીં, તો એને તો આંખમાંથી નીકળવાની જરૂરત પડે. પણ એ શરીરની જેવી યોગ્યતા છે કે આંખોના મસલ જેવા થઈ ગયા છે કે હવે બંધ થતા નથી. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ શું છે અહીંયા, કે દરેકે દરેક પરમાણુ પોતાની ક્રિયાવતી શક્તિથી નક્કી કરે છે કે એને શું કરવું ને ક્યાં જવું. આજે તમે ડેડ બોડીને બહુ વખત સુધી રાખી મૂકો તો શું થાય? હા, કડક તો થઈ જાય પણ સમજો કે ફૂલી જાય છે. ફૂલી જાય છે તો કેમ ફૂલી જાય છે? અંદર હવા ને બધું ભરાઈ જાય ને એટલે બોડી ફૂલી જાય. કેમ કે પહેલા જયારે આપણે નોર્મલ ઓલા ફોર્મમાં હતા તો અમુક અંદર પ્રેશર ડિફરન્સીસ હોય, જયારે મરી જાય તો અંદર એમાં હવા ભરાઈ જાય તો બોડી ફૂલી જાય. તો હવે ફૂલે છે તો કોણે નક્કી કર્યું કે ફૂલવાની છે? એ પણ પોતાની યોગ્યતા જે થાય છે કે નહીં? તો ક્રિયાવતી શક્તિને કારણે દરેકે દરેક પરમાણુ પોતપોતાનું ભવિષ્ય નક્કી કરે છે. અચ્છા, ડેડ બોડી પડી છે તો એની આંખોના કાળા કુંડાળા થઈ જાય છે ને થોડા વખત પછી. અત્યારના ચામડી ને બધું સરસ છે, પણ આફ્ટર વન્સ યુ ડેડ અને એને 4-5 કલાક રાખી મૂકો તો અહીંયા કાળા કુંડાળા પડી જાય છે, બરાબર? હા, ગ્રીનિશ થઈ જાય છે. અમુક અલગ અલગ વસ્તુ થાય છે ને, અમુક જગ્યાએ શું થાય કે ગાલ એકદમ આમ સંકોચાઈને અંદર વયા જાય છે. તો આ બધા પરિણમન પોતપોતાના પરમાણુ નક્કી કરે છે કે નહીં? ક્યાંથી બોડી એક સાથે મળી નક્કી કર્યું કે મારે આમ ચેન્જીસ થવાના છે? ખ્યાલ આવે છે કે નહીં? તો ક્રિયાવતી શક્તિને કારણે એ શરીરના પરમાણુઓ એનું હલન ચલન નક્કી થાય છે. આપણને શું આપણે મોટું મોટું જોઈએ ને એટલે આપણને એમ લાગે કે હા જો માણસો ઉપાડીને લઈ જાય છે, પણ એક એક પરમાણુ પર નજર નાખતા એ પરમાણુનું પરિણમન એની જાતે જ થાય છે. આગળ વાંચો. મૂવમેન્ટ પણ થાય છે. પહેલા જે વોક કરે છે એમાં કઈ જીવ બુદ્ધિપૂર્વક ચલાવતો નથી, કેમ કે પહેલા પણ વોક કરે છે તો એ આટલા બધા પરમાણુ નું હલન ચલન કોણ નક્કી કરી શકે? અને જો નક્કી કરે, સપોઝ જીવ જ એને ગ્લુ કરીને સાથે ચાલે છે, હા, તો આ હાથના પરમાણુ અત્યારના જે સાથે હતા હવે મરી ગયો, જીવ નીકળી ગયો, તો એ ગ્લુ નીકળી જવું જોઈએ. તો સપોઝ બધા પરમાણુ એમને એમ ત્યાં ત્યાં વિખેરાઈ જવા જોઈએ, આખું શરીર એક સાથે કેમ રહે છે? એટલે જો મોટે મોટું એવું જ જોવામાં આવે છે કે જીવનો અને પૂતગલનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એટલે જ્યાં સુધી જીવ જીવે છે ત્યાં સુધી બધા વિવિધ જાતના હલન ચલનો થાય છે. એમાં પણ જીવના વિકલ્પ અને આ શરીરની મૂવમેન્ટને સંબંધ છે ને, એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય છે. અને જ્યાં મૃત્યુ પામે છે તો ત્યાં એવો કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, પણ તો પણ એનું અમુક રીતે જ ગમન ચાલે છે, અમુક રીતે નથી ચાલતું, એવું જ જોવામાં આવે છે. દોનો મેં ક્રિયાવતી શક્તિ, હા, તો નિમિત્ત કે લીએ ધર્મ દ્રવ્ય હૈ ને, અધર્મ દ્રવ્ય હૈ. સોરી, હા, ઓકે. જો જીવ અને પૂતગલમાં તો પોતાનામાં ગમન કરવાની શક્તિ છે, એ પોતે પોતાના પુરુષાર્થથી ગમન કરે છે, અને એને ગમન કરવા માટે એક મીડિયમ જોઈએ બહાર, જેવી રીતના પાણીને અરે ફિશને તરવા માટે પાણીનું મીડિયમ જોઈએ છે. એ પાણી જબરજસ્તી ફિશને મૂવ નથી કરાવતું, પણ પાણી વગર ફિશ કરી શકતી નથી, તો એ જે મીડિયમ છે એને ધર્મદ્રવ્ય કહેવાય છે. એવી જ રીતે રૂકવા માટે પણ એક મીડિયમની જરૂરત છે, તો એને અધર્મદ્રવ્ય કહેવાય છે. તો અધર્મદ્રવ્ય અને ધર્મદ્રવ્ય તો વિશ્વમાં દરેક સમયે છે જ, હયાત છે. એ કઈ જાણી જોઈને જીવ કે પૂતગલને ગમન કરાવતા નથી, પણ જ્યારે પણ જીવ અને પૂતગલને ગમન કરવું હોય તો ત્યારે એ અવેલેબલ છે, એને નિમિત્ત કહેવાય છે. હવે એ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યમાં એવું છે કે સર્વજ્ઞએ કીધા છે એનાથી આપણે એને માનીએ છીએ, એના સિવાય આપણે એને ટેસ્ટ કરી શકતા નથી કે છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો એમાં ખબર પડતી. ચલો આગળ વાંચીએ. જો હવે અમુક થોડા ટ્રિકી ક્વેશ્ચન આવશે. આ ચૈતન્ય ગુણ જે છે જીવનો, એ ગતિ કરી શકે છે કે નહીં? હા, કરી શકે છે. કેમ કરી શકે છે? ના 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 ના, ચૈતન્ય ગુણ જે છે એ કયા દ્રવ્યનો ગુણ છે? જીવ દ્રવ્યનો. તો જીવ ગતિ કરી શકે છે કે નહીં? તો જયારે જીવ ગતિ કરે છે તો એના અનંત ગુણો પણ એક સાથે ગતિ કરે છે ને, એના માટે જઈને ચૈતન્ય ગતિ કરી શકે. તો એક જીવમાંથી બીજા જીવમાં જાય છે ગુણ? એક દ્રવ્યમાંથી બીજા દ્રવ્યમાં ક્યારે ગુણ જતા નથી? જો આન્સર, હા, જયારે જીવ ક્ષેત્રાંતર રૂપે ગમન કરે ત્યારે ચૈતન્ય ગુણ પણ જીવ સાથે અભેદ હોવાથી તેનું પણ ગમન થાય છે, તેમાં જીવની ક્રિયાવતી શક્તિ નિમિત્ત છે. આગળ સિમિલર ક્વેશ્ચન, વર્ણ ગુણ ગમન કરે છે કે નહીં? વર્ણ ગુણ ગમન કરે છે કે નહીં? કરે છે. કેમ કે પૂતગલ ગમન કરે છે તો એની સાથે એના ગુણો ગમન કરે છે. ચલો એનો આન્સર સ્કીપ કરીએ. આગળ, ગતિ હેતુ તો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે કે નહીં? નથી જતો. કેમ નથી જતો? વેરી ગુડ. ગતિ હેતુત્વ એ ધર્મદ્રવ્યનો ગુણ છે. એ ધર્મદ્રવ્યનો શું ગુણ છે? કે બીજા જીવ અને પૂતગલોને ગમન કરવામાં એ સહાયકરૂપ છે, પણ પોતે ગમન નથી કરતો. હા, એનામાં ક્રિયાવતી શક્તિ નથી, પ્લસ આખા લોકમાં એ ધર્મદ્રવ્ય સ્થિરપણે બિરાજમાન છે. તો એ ગતિ, જ્યાં ધર્મદ્રવ્ય ગમન નથી કરતું તો એની સાથે ગતિ હેતુ તો પણ ગમન નથી કરતું. જો ના, કારણ કે ગતિ હેતુત્વ ગુણ ધર્માસ્તિકાયનો, ધર્માસ્તિકાય દ્રવ્યનો છે અને તે દ્રવ્ય ત્રિકાળ સ્થિર રહેનાર છે, તેમાં ક્રિયાવતી નથી. ત્યારે ગતિ હેતુત્વનો અર્થ શું? જો આ તમારો આન્સર આવી ગયો, જ્યારે જીવ અને પૂજલ સ્વયં પોતાની ક્રિયાવતી શક્તિને કારણે ગતિ રૂપે પરિણમે ત્યારે તેમને લોકમાં સ્થિર અને લોકમાં સર્વ વ્યાપક રહેલા ધર્મ દ્રવ્યનો તે ગુણ નિમિત્ત થાય છે, એટલે એને ગતિ હેતુત્વ કહેવાય છે. આગળ વાંચીએ. ગતિ હેતુત્વ ગુણ પોતે તેની સાથે રહેલા બીજા ગુણોને ગતિ કરાવે છે કે નહીં? ફરીથી ક્વેશ્ચન સમજાયો કે ગતિ હેતુત્વ એક ગુણ છે, કેમાં છે? ધર્મ દ્રવ્ય, ધર્માસ્તિકાય. તો ધર્માસ્તિકાયમાં બીજા પણ ગુણો રહેલા છે ને, અસ્તિત્વ ગુણ છે, વસ્તુત્વ આદિ છે. તો આ ગતિ હેતુત્વ એ બીજા ગુણોને ગમન કરાવે છે કે નહીં? કેમ નથી કરાવતું? કેમ કે દ્રવ્ય જ, જ્યાં ધર્મ દ્રવ્ય જ સ્થિર છે, તો એના બીજા ગુણોને ગમન કરવાનો ક્વેશ્ચન જ નથી. ના, કારણ કે ધર્માસ્તિકાય પોતે સદા સ્થિર છે, તેથી તેના ગુણો પણ ગતિ કરે નહીં. તો સ્વયં ગમન રૂપ પરિણમતા જીવ પૂજલને જ નિમિત્ત છે. આગળ. આકાશ, ધર્મ અને કાળ એ તો સ્થિર છે, તો અધર્મ દ્રવ્યનું એને નિમિત્ત કહેવાય કે નહીં? ફરીથી, અધર્મ દ્રવ્યનું નિમિત્ત કારણ, એનું ફંક્શન શું છે? જે ગતિ કરતા જીવ અને પૂજલ છે એને સ્થિર કરવામાં. તો આકાશ, કાળ અને ધર્મ દ્રવ્ય એ તો સ્થિર જ છે ને, તો એને નિમિત્ત થાય કે નહીં? અધર્મ દ્રવ્ય કેમ ન થાય? કેમ કે પહેલા ગતિ જ નહોતા કરતા, તો સ્થિર કરવાનો પ્રશ્ન જ નથી. ના, કારણ કે તેઓ કદી પણ ગતિપૂર્વક સ્થિર રહેવા વાળા દ્રવ્ય નથી, માટે કેમ કે તેઓ ત્રિકાળ સ્થિર છે. આગળ. જો પોતે જ પોતાને અને પરને નિમિત્ત, તો એવા કયા કયા દ્રવ્ય? ફરીથી, પોતે પોતાને પણ નિમિત્ત છે અને પરને પણ નિમિત્ત છે. જેવી રીતના જીવનું ફંક્શન શું છે? જાણવું, દેખવું, જાણવું, દેખવું. તો પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે, બરાબર કે નહીં? એટલે આમાં એકચ્યુઅલી જીવ પણ આવવો જોઈએ આન્સરમાં. પછી આગળ, પૂતગલનું ફંક્શન શું છે? સ્પર્શ રસ ગંધ વર્ણ જે એના મેઇન ગુણો છે તે. તો એ પોતે સ્પર્શ રસ ગંધ વર્ણથી સ્કંદ આદિ રૂપે પરિણમે છે, પણ બીજાને પરિણામ આવે છે? કોઈ જીવને કે ધર્મ અધર્મને સ્કંદ બનાવી દેવું બને છે? ના. તો એ બીજાને નિમિત્ત નથી. ધર્મ દ્રવ્ય એનું કામ શું છે? ગતિ હેતુત્વ. તો ગતિ હેતુ એટલે બીજાને ગમનમાં નિમિત્ત બને છે. તો પોતાને પણ બને છે? ના. અધર્મ દ્રવ્યનું કામ શું છે? સ્થિર. તો પોતાને પણ સ્થિર કરે છે? નહીં. આકાશનું ફંક્શન શું છે? અવગાહના આપવી. તો બીજાને અવગાહના આપે છે, પોતાને અવગાહના આપે છે? હા, પોતાને પણ એ સ્પેસ આપે, જ્યાં જે સ્પેસમાં છે ત્યાં પોતે પણ રહે છે અને બીજાને પણ રહેવામાં હેલ્પ કરે છે. એટલે સેકન્ડ આકાશમાં. અને કાળ દ્રવ્યનું ફંક્શન શું છે? પોતે પરિણમે છે અને બીજાને પણ પરિણમવામાં નિમિત્ત છે. એટલે પોતાને અને બીજાને બંનેને કોઈ કાર્ય કરવામાં નિમિત્ત હોય તો એવું કયા કયા દ્રવ્ય છે? તો આકાશ અને કાળ મેઇન, પણ જીવ પણ પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. હા, બીજાને જણાવી શકતું નથી, કરેક્ટ. પોતે જાણે છે પણ બીજા દ્રવ્યને જાણવામાં હેલ્પ નથી કરતું, એટલે એકચ્યુઅલી નહીં આવે. બરાબર છે, સાવ વેરી ગુડ. આગળ. ધરતીકંપ, સમુદ્રમાં ભરતી કે ઓટ, એટલે ઓલું વેન અને ઓલું શું કહેવાય, રિસીડિંગ ને વોટએવર. ધરતીકંપ, જ્વાળામુખી, પર્વતનું ફાટવું, લાવા રસનું વહેવું, આ બધાનું કારણ કોણ? આ બધા નેચરલ ફિનોમિનન છે કે એક લાવા ઓલું ફાટે છે, ધરતીકંપ થાય છે. તો ઓલું આપણે ઓ માય ગોડ મૂવી કોઈ જોયું છે, એમાં શું છે એનું કારણ? હા, ઇટ ઇઝ એક્ટ ઓફ ગોડ, એક્ટ ઓફ ગોડ છે ને. તો એટલે ગોડ આવીને કરાવે છે આ બધી વસ્તુઓ, કે બહુ બહુ પાણીનું પૂર આવે ને અમુક દુકાનો બધું ડિસ્ટ્રોય થઈ જાય, તો ભગવાને ડિસ્ટ્રોય કરી છે? ના. આ બધી વસ્તુ કેને કારણે થાય છે? કે એ પૂજલમાં ક્રિયાવતી શક્તિ છે અને ક્રિયાવતી શક્તિને કારણે એ પૂજલો પોતપોતાની રીતે ગમન કરે છે. તે બધા પૂતગલ દ્રવ્યના સ્કંદરૂપ પર્યાયો છે અને તે દ્રવ્યના દ્રવ્યત્વ ગુણ અને ક્રિયાવતી શક્તિને કારણે તે અવસ્થાઓ થાય છે. જો ક્રિયાવતી તો સમજાય ને, દ્રવ્યત્વ ગુણ શું કામ નાખ્યું? દ્રવ્યત્વ ગુણ અહીંયા શું કામ નાખ્યું? પરિણામ. દ્રવ્યત્વ ગુણ નું કામ શું છે? કે દરેક સમયે પર્યાયો બદલતી રહે છે. તો જે દરિયો સપોઝ સ્ટીલ છે અને હવે એમાં ખૂબ વધારે પાણી આવી જાય, સુનામી આવે અને પાણી આગળ આવે છે, તે પર્યાય બદલાય ને, નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એટલે એમાં દ્રવ્યત્વ ગુણનું પણ ફંક્શન છે. આગળ 195. પેટ્રોલ ખૂટ્યું અને મોટર અટકી ગઈ, તેમાં મોટર અટકવાનું કારણ કોણ? જો મોટું મોટું જોઈએ તો એમ જ લાગે છે કે ભાઈ પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે ગાડી અટકી ગઈ, બરાબર. અને સાચું પણ છે, સાવ ખોટું નથી, કે વ્યવહારથી એમ જ છે. કેમ વ્યવહારથી કેમ એમ છે? કે એમ બીજાથી જુદું પડાવવું છે કે કઈ બીજી વસ્તુ ખોટી ગઈ ને ગાડી અટકી નથી, પેટ્રોલ ખોટ્યું ને ગાડી અટકી છે. એનાથી આપણો લોક વ્યવહાર ચાલે છે, ખ્યાલ આવે છે. તો એ ગાડી બંધ પડે તો પછી આપણે પેટ્રોલ પંપમાં જઈને પેટ્રોલ નખાવવા જઈએ, કઈ પેટ્રોલ પંપમાં જઈને પાણી નખાવી દેતા નથી. કેમ? કેમ કે પેટ્રોલ ખોટવાથી ગાડી બંધ પડી છે. તો લોક વ્યવહાર માટે મોટું મોટું જોઈએ ત્યારે બરાબર છે, પણ જ્યારે પરમાર્થની વાત કરીએ અને સૂક્ષ્મ જ્યારે જોઈએ છે, સૂક્ષ્મ વસ્તુને જોતા, એ ગાડી ઇટસેલ્ફ અનંત પરમાણુઓનો સ્કંદ છે, એ પેટ્રોલ પણ પરમાણુઓનો સ્કંદ છે. પેટ્રોલ એનું કાર્ય કરે છે, એ એન્જિનમાં જાય છે, પોતે બળે છે, પોતે બળે છે તો ત્યાં ઓલા પિસ્ટન ને બધું હલે છે, એનાથી ગાડીના ટાયર ફરે છે. ગાડીના ટાયર ફરે છે તો એની ઓલા ચાસી સાથે બધી વસ્તુ જોડાયેલી છે, સ્ટીયરિંગ, સીટ આદિ, એટલે ગાડી આગળ ચાલે છે, બરાબર. આ બધી વસ્તુમાં એકબીજામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ ખરી રીતે જોવા જઈએ એક એક પરમાણુ પોત પોતાની યોગ્યતાથી ગતિ કરે છે. તો પોત પોતાની યોગ્યતાથી ગતિ કરવાને કારણે જ્યાં એમ કહે કે ભાઈ ગાડી છે ને કારણે અટકી, તો ગાડી કહેતા પણ ગાડીના એક એક પરમાણુ સમજવા, આખે ગાડીનો સ્કંદ કહો તો વ્યવહારમાં આવી ગયા પછી, ખ્યાલ આવે છે કે ને. જો પેટ્રોલ ખૂટ્યું અને મોટર અટકી, તો એ મોટર અટકવાનું કારણ કોણ? મોટરની તે કાળની ક્રિયાવતી શક્તિની સ્થિરતારૂપ પરિણામના કારણે તે અટકી ગયું. તેમાં પેટ્રોલ ખોટ્યું છે તો નિમિત્ત માત્ર છે. જો જ્યાં મોટરના એક એક પરમાણુને જોઈએ, તો એ એક એક પરમાણુ પોતપોતાની રીતે ગમન કરતા હતા અને હવે એની સ્થિર થવાની પર્યાય આવે એટલે અટકી ગયા. એક પરમાણુ બીજા પરમાણુને કંઈક કરાવી આપે, જો એવું હોય તો આપણો ત્રણેય કાળનો જે સિદ્ધાંત છે દ્રવ્ય ગુણ પર્યાયનો, એનો જ નાશ થઈ જાય. માટે પેટ્રોલ જો ગાડીને ચલાવી આપે તો દ્રવ્ય ગુણ પર્યાયનો નાશ થઈ જાય, ખ્યાલ આવે. અચ્છા, આપણે પેટ્રોલ જયારે ખતમ થઈ ગયું એમ કહીએ, ગાડીમાં ટાંકીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું, તો ખતમ થઈ ગયું તો સાવ ઝીરો થઈ જાય છે કે એનું અમુક ડ્રોપલેટ તો પણ પડ્યા છે? રિઝર્વ છે, ચાલો એને જવા દે. આ તો સાવ ખતમ થઈ ગયું અને ગાડી અટકી જ ગઈ. હા, તો અટકી ગઈ એટલે સાવ ટેન્ક એકદમ ક્રિસ્ટલ ક્લિયર ખાલી થઈ ગઈ છે? તો પણ અમુક પરમાણુ તો છે ને, અમુક ડ્રોપલેટ તો છે કે નહીં? તો એ ડ્રોપલેટ ત્યાં છે તો એ ગાડી કેમ ન ચાલતી, ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે એની એવી જ યોગ્યતા, એ પરમાણુની એન્જિન સુધી જવાની યોગ્યતા નથી હજી. કેમ નથી? કેમ કે કઈક તો ટેન્ક આડી અવડી છે તો ગ્રેવિટીને કારણે અહીંયા નીચે બેઠા છે, ખ્યાલ આવે છે કે નહીં? તો દરેકે દરેક પરમાણુ પોત પોતાની યોગ્યતાથી નક્કી કરે છે કે એને ક્યાં જવાનું છે અને કઈ રીતે એનું આગળ થવાનું છે, ખ્યાલ આવે છે. આગળ, જો રેલગાડી વળાંકથી ચાલે છે તે બરાબર? સેમ ક્વેશ્ચન, આન્સર ઇઝ નો. કેમ કે એને ચાલવામાં ક્રિયાવતી શક્તિનું ક્ષેત્રાંતર રૂપ પરિણમન છે અને તે ખરું કારણ છે. વરાળના નિમિત્ત, એ તો નિમિત્ત માત્ર છે. ત્યારે સ્ટીમ એન્જિન હતા ને, એટલે સ્ટીમ એન્જિનને કારણે ત્યારે વરાળથી ચાલતી હતી. હવે કેનાથી ચાલે છે? ઇલેક્ટ્રિસિટીથી. તો ઇલેક્ટ્રિસિટીથી ગાડી ચાલે છે, સાચું કે ખોટું? ખોટું, એની ક્રિયાવતી શક્તિને કારણે ચાલે છે. આગળ, જો ઝાડનું ફળ નીચે પડ્યું, આ તો ન્યૂટન ભાઈનો લો છે ને, કે ઝાડનું ફળ નીચે પડ્યું તેમાં પૃથ્વીનું આકર્ષણ કારણ છે કે નહીં, એ સિદ્ધાંત બરાબર છે કે ખોટો? જો મોટું મોટું જોઈએ તો સિદ્ધાંત સાચો છે, સાવ ખોટો નથી. યોગ્યતા છે બરાબર, પણ યોગ્યતાનો મતલબ શું? કે એ પરમાણુની ક્રિયાવતી શક્તિના ગમનરૂપ પરિણામને કારણે તે પડે છે. એ ફળના ડીટાનું સડી જવું, એને જેને કારણે હેંગિંગ હતું એ દાંડી, એનું સડી જવું અથવા વીક થવું, ત્યારે જ પવનનું વાવું એ બધા તો નિમિત્ત માત્ર છે, અને એનું ત્યારે પડવારૂપ પર્યાય થવી અને એ નીચે પડે. હવે એ પરમાણુ બધા એક એક પરમાણુ, સપોઝ એ ફ્રૂટ ઓલા દાંડી સાથે બંધાયેલું છે અને જ્યાં દાંડી તૂટી અને પવન વાયો તો ક્યાંથી તૂટશે એ દાંડીમાંથી? હુ ડિસાઇડ ધેટ? આટલી મોટી દાંડી છે તો અહીંયાથી તૂટશે, અહીંયાથી તૂટશે, અને આ વચ્ચેના પરમાણુનું શું? નીચે આવશે કે ત્યાં જ રહેશે? કોણ નક્કી કરશે? હા, તો જેની એમાં ત્યાં જે પણ વીકેસ્ટ પોઈન્ટ છે ત્યાંના પરમાણુની જેવી યોગ્યતા છે કે ત્યાંથી એ તૂટવાની છે, અને એ તૂટે છે તો ત્યારે એ બધા ફળને નીચે ગમન કરવાનું પર્યાય છે, તો નીચે ગમન થાય છે. ખ્યાલ આવે? આગળ ચાલો. નથી એવું નથી, છે તો ખરી. મોટું મોટું જોઈએ તો બધા સાયન્ટિફિક પ્રિન્સિપલ સાવ ખોટા નથી કઈ, સાયન્ટિફિક પ્રિન્સિપલ. હા, પણ એ શું છે? ઇટ ઇઝ અ વેરી માઇક્રોસ્કોપિક વ્યૂ, કે જ્યાં મોટું જોઈએ ત્યાં એવું જ લાગે છે કે હા, જ્યાં ઓલું નીચે પડે જ છે. ખ્યાલ આવે છે? પણ જ્યાં નજીકથી જોવા જઈએ અને એક એક પરમાણુનું ગમન જોઈએ તો એ પરમાણુનું ગમન સ્વતંત્ર છે. જો ફુવારામાંથી પાણી ઉપર ઉછળે છે અને ધોધમાં પાણી નીચે પડે છે તો એનું કારણ શું? તેનું કારણ એ પાણીના પરમાણુની ક્રિયાવતી શક્તિનું ગમન છે. ખ્યાલમાં? તો આપણે ક્રિયાવતી શક્તિના અલગ અલગ વિવિધ એક્ઝામ્પલ આપણે જોયા. હવે આપણો આ ગુણ અધિકારનો એક છેલ્લો ટોપિક બાકી છે, એ આપણે જોઈએ છે. એ છે અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ. જો આપણે ફરીથી એક રિફ્રેશ કરી લઈએ, આપણે આખા અધિકારમાં શું જોયું, કેમ કે નેક્સ્ટ આપણે એક્ઝામ લખવાની છે ને, તો આપણને થોડુંક તો રિફ્રેશર હોવું જોઈએ ને. ખાલી આ જ અધિકાર? સેકન્ડ ના, આગળની થઈ ગઈ આપણી, દ્રવ્ય અધિકારની થઈ ગઈ, ખાલી ગુણની. હા, થઈ ગઈ ખાલી ગુણ અધિકાર. હા, નેક્સ્ટ સન્ડે. જો આપણે અત્યાર સુધી શું જોયું, પહેલા એક રિવિઝન જોઈ લઈએ. આપણે શું જોયું કે પહેલા તો ગુણની પરિભાષા જોઈ, કે ગુણ કોને કહે છે, કોઈને યાદ છે? જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. તો હવે એના પછી ચાર પાંચ પ્રશ્ન આપણે જોયા કે સર્વ ભાગમાંનો શું મતલબ, સર્વ અવસ્થામાં શું મતલબ, બરાબર? એ આપણે જોઈ લીધું. પછી આપણે શું જોયું કે ગુણોના કેટલા ભેદ છે, તો કેટલા છે? સામાન્ય અને વિશેષ, બે ભેદ છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. તેની પરિભાષાઓ જોઈ, સામાન્ય ગુણ કોને કહેવાય, વિશેષ ગુણ કોને કહેવાય, આદિ આદિ. પછી આપણે જોયું સામાન્ય ગુણ કેટલા છે, તો આમ તો અનંત છે. એ અનંતમાંથી છ સામાન્ય ગુણ આપણે ઓન અ પ્રાઇમા ફેસી એક ઇનિશિયલ આપણે જોઈએ છે. તો છ સામાન્ય ગુણ કયા કયા છે? અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુર લઘુત્વ અને પ્રદેશ. એ બધાની પરિભાષાઓ જોઈ, એ બધાના આવા અમુક એક્ઝામ્પલ આપણે જોયા, અને એ બધાથી જાણવાથી શું લાભ થાય છે એના ઉપર એક એક પોઈન્ટ જોયા. એટલે દરેક ગુણ ઉપર લગભગ બે બે પેજ આમાં છે આ બુકમાં, એટલે તમે જોઈ લેજો. એનાથી પછી આગળ વધ્યા તો વિશેષ ગુણમાં આવ્યા. વિશેષ ગુણ કોને કહે છે એ પરિભાષા જોઈએ આપણે. કોને કહેવાય? કે જે પોતપોતાના દ્રવ્યમાં હોય અને સર્વ દ્રવ્યમાં ન હોય એને વિશેષ ગુણ કહે છે. તો આના ઉપર બે ચાર પ્રશ્ન જોયા, પોતપોતાનું દ્રવ્ય શું, સર્વ દ્રવ્ય શું, આદિ આદિ. પછી આપણે જોયું કે દરેક દ્રવ્યના વિશેષ ગુણો કયા કયા, એના ઉપર એક પ્રશ્ન છે. તેમાં જીવના બધા ગણાવ્યા જે આપણે પાછળથી જોયા, એ જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, ક્રિયાવતી શક્તિ, વીર્ય, વૈભાવિક શક્તિ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. બસ આટલા આપણે જોયા, બરાબર? પછી પુદ્ગલના કયા વિશેષ ગુણો? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. ધર્મદ્રવ્ય ગતિ, એટલું અધર્મદ્રવ્ય સ્થિતિ. આકાશ, અવગાહન હતું અને કાળ પરિણામ હતું. એ બધાનું તો આપણે એક એક ક્વેશ્ચનમાં જ જોઈ લીધું, એનાથી વિશેષ નથી. પછી આપણે જેટલા જીવના ગુણો જોયા એ બધાનું આપણે વધારે ડિટેલિંગ જોયું, જ્ઞાન કોને કહેવાય, દર્શન કોને કહેવાય, આદિ આદિ બરાબર. અને એને જાણવાના શું ફાયદા, એના અમુક પોઈન્ટ આપણે જોયા. હવે આપણો છેલ્લો ટોપિક છે, જે આ બધાથી થોડોક નવો ટોપિક છે. આપણે ગુણના ચેપ્ટરમાં જોવા જઈએ તો મેઇન આપણે જોયું સામાન્ય ગુણ, વિશેષ ગુણ, એ બે એના પ્રકાર. હવે આ એક ગુણની એક નવી જાતના પ્રકાર છે, જેને કહેવાય છે અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ. તો જો ઈ જોઈએ આપણે ક્વેશ્ચન 199. અનુજીવી ગુણ કોને કહેવાય? જે ભાવ સ્વરૂપ ગુણ છે તેને અનુજીવી ગુણ કહે છે. ભાવ સ્વરૂપ એટલે, ભાવ એટલે અહીંયા જે આપણે અંદર ભાવો થાય છે એની વાત નથી, ખ્યાલ આવે છે? ભાવ એટલે જે આપણે આમ કહે ને કે મને અંદર ભાવ થયા, આજે ભક્તિનો ભાવ થયો, એની અહીંયા વાત નથી. એ ભાવ શું છે? એ તો જીવના ગુણોની પર્યાય છે, એ જીવના ચારિત્ર ગુણની કે જ્ઞાન ગુણની આદિ પર્યાય છે. અહીંયા ભાવ સ્વરૂપ એટલે, ભાવ એટલે હોવું, ભાવ એટલે હોવું. આપણે એમ કહેવાય ને કે ભૂતાર્થ નહીંથી જાણેલા, ઓલું આવે ને સમયસારની ગાથામાં, ભૂતાર્થ નહીંથી જાણેલા જીવ અજીવ આશ્રય બંધ એ સમ્યક્ત્વ છે. એટલે કે જે આ સાચા નહીંથી, જે સાચું છે, જે હોવા પણે છે, એને અનુજીવી ગુણ કહેવાય. જે ગુણો દ્રવ્યમાં પોઝિટિવ સેન્સમાં છે એને અનુજીવી ગુણ કહેવાય. પ્રતિજીવી ગુણ કોને કહેવાય? જો નીચે જોઈ લે, જે વસ્તુના અભાવ સ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. એટલે આ પ્રતિજીવી અભાવ સ્વરૂપ એટલે છે જ નહીં ગુણો એમ નથી, એ ગુણો પણ દ્રવ્યના જ ગુણો છે, એ ગુણો પણ દ્રવ્યના જ છે, પણ આ પોઝિટિવ સેન્સમાં છે અને ઓલા નેગેટિવ સેન્સમાં છે. ફોર એક્ઝામ્પલ, જીવ કેવો છે? તો જાણનાર દેખનાર, ચેતન છે ને, તો ચૈતન્ય એ જીવનો ભાવ સ્વરૂપ ગુણ છે, બરાબર છે? ચૈતન્ય એ જીવનો ભાવ સ્વરૂપ ગુણ છે, એટલે એમાં છે. તો પૂતગલમાં જાણવા દેખવાની શક્તિ છે કે નહીં? નથી, નથી ને? તો પૂતગલમાં ચૈતન્ય છે કે નહીં? નથી. તો પૂતગલમાં અચૈતન નામનો એક ગુણ છે, અચૈતન્ય નામનો એનામાં એક ગુણ છે. કેમ કે એ પ્રોપર્ટી કોની છે કે એનામાં જાણવા દેખવાની શક્તિ નથી? પૂતગલની જ છે ને, એ પ્રોપર્ટી પણ પૂતગલની જ છે ને કે એનામાં જાણવા દેખવાની શક્તિ નથી, ખ્યાલ આવે છે? તો એ ન હોવું એ પણ વસ્તુનો જ એક ધર્મ છે, એ પણ એ જીવ એ દ્રવ્યનો એક ગુણ છે. તો એવા ગુણોને પ્રતિજીવી ગુણ કહેવાય છે, ખ્યાલ આવે છે? જો આમાં વધારે ડિટેલમાં વાંચીએ 199માં પાછા, ભાવ સ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહે છે. જેમ કે જીવના અનુજીવી ગુણો કયા કયા છે, જે અત્યાર સુધી આપણે બધા જોયા, એ બધા જ્ઞાન દર્શન શ્રદ્ધા સુખ આદિ આદિ બધા. જો ચેતના એટલે કે દર્શન જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર સુખ વગેરે એ જીવના અનુજીવી ગુણો છે. અને પૂતગલના અનુજીવી કયા છે? તો સ્પર્શ ગંધ વર્ણ આદિ. આપણે નોર્મલી જયારે વાત કરીએ ને કે જીવના ગુણો, પૂતગલના ગુણો, ધર્મ અધર્મ આદિના ગુણો, તો ખાલી અનુજીવી ગુણોની જ વાત કરતા હોઈએ નોર્મલી. કેમ કે વિશેષ ગુણ તરીકે આપણે છે એમ બતાવવું છે ને એ દ્રવ્યમાં, પણ આ ગુણો પણ દ્રવ્યમાં જ છે. કેમ કે દ્રવ્યની જ પ્રોપર્ટી છે ને કે એનામાં એવી કેરેક્ટરિસ્ટિક્સ નથી, એનામાં એવી કેરેક્ટરિસ્ટિક્સ નથી. જો ક્વેશ્ચન 200, પ્રતિજીવી ગુણ કોને કહે છે? વસ્તુના અભાવ સ્વરૂપ ગુણને ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. તો એ કયા કયા છે? નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ એક્સેટ્રા. જો અહીંયા કઈ જનરલ ડેફિનેશન છે એટલે બધા ગણ લખાવી દીધા, પણ જેવી રીતના અમૂર્તત્વ, અચેતનત્વ, ધીઝ આર સ્પેસિફિક પ્રતિજીવી ગુણ, બધા જ દ્રવ્યમાં આવા છે એમ નથી. જેવી રીતના અચેતનત્વ છે, એ અચેતનત્વ પૂતગલ પછી ધર્મ અધર્મ આકાશકાળ એનો ગુણ છે, જીવમાં એ ગુણ નથી, ખ્યાલ આવે છે? કેમ કે જીવમાં તો ચેતન નામનો ગુણ છે. સિમિલરલી અમૂર્તત્વ, જે મૂર્તિક, મૂર્તિક એટલે જે પૂતગલ સ્પર્શ ગંધ વર્ણ વાળું છે એને મૂર્તિક કહેવાય છે. તો અમૂર્તિક ગુણ કેમાં કેમાં છે? તો એક પૂતગલને છોડીને બધામાં, જીવ ધર્મ અધર્મ આકાશ અને કાળ, ખ્યાલ આવે છે? ઓકે, આ નાસ્તિત્વ ગુણ કયા દ્રવ્યમાં છે? નાસ્તિત્વ નો ઓપોઝિટ શું છે? અસ્તિત્વ. અસ્તિત્વ કેમાં છે? બધામાં છે. તો નાસ્તિત્વ કેમાં હશે? એ પણ બધામાં છે. એ પણ બધામાં. કેવી રીતના? કે દરેકે દરેક દ્રવ્ય પોતાની અપેક્ષા એ તો છે, એટલે એનું અસ્તિત્વ છે અને અનાદિ અનંત રહે છે. પણ બીજાની અપેક્ષા એ દ્રવ્ય નથી. એટલે કે આઈ એમ નોટ યુ, યુ આર નોટ મી. ખ્યાલ આવે છે? તો પર દ્રવ્યની અપેક્ષા એ દરેકે દરેક દ્રવ્યમાં નાસ્તિત્વ ગુણ છે અને એ પણ એનો પ્રતિજીવી ગુણ છે. ખ્યાલ આવે છે? જો આગળ વધી તો જીવના અનુજીવી ગુણો કયા કયા? હવે આ પાછું રીડિંગ જ છે, વાંચીએ ફટાફટ. જીવના અનુજીવી ગુણો કયા કયા? તો ચેતના એટલે દર્શન જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક શક્તિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ક્રિયાવતી શક્તિ વગેરે અનંત. જો આમાં થોડુંક એક બે પોઈન્ટ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ, એક તો આપણે જે બધા ગુણો જોયા એ જ બધા અહીંયા કહી દીધા છે ને, ફરીથી એ બધા અહીંયા કહી દીધા. સેકન્ડ પોઈન્ટ, આ જે ભવ્યત્વ અને અભવ્યત્વ અહીંયા લખ્યું છે, ભવ્યત્વ અને અભવ્યત્વ ટેકનિકલી એ ગુણો નથી. ટેકનિકલી એ જીવની પર્યાયની યોગ્યતા છે. ખ્યાલ આવે છે? પણ એ જીવના સ્પેશિયલ હોવાને કારણે એ અહીંયા લખવામાં આવ્યા છે. બાકી ખરી રીતે આપણે જોઈએ તો દરેકે દરેક જીવ એક્ઝેક્ટલી સમાન છે કે નહીં? કે એમાં બે કેટેગરી છે, કે આવા જીવો ભવ્ય ટાઈપના છે અને આવા જીવો અભવ્ય ટાઈપના છે. જે ત્રિકાળી જીવ છે એમાં તો કોઈ ફરક નથી. જે પર્યાયની યોગ્યતા છે કે હા, આ જીવો ક્યારે સમ્યક તો પ્રાપ્ત કરી શકતા નથી, ના કરી શકે છે. ખ્યાલ આવે? એટલે ડિફરન્સ એમાં છે, એ પર્યાયગત યોગ્યતામાં છે. આગળ થર્ડ પોઈન્ટ, આપણે જે બધા જોયા એમાં અહીંયા બે ત્રણ એક્સ્ટ્રા છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ. બરાબર, એ બે એક્સ્ટ્રા છે, બાકી બધા આપણે જોઈ લીધા ને. તો આ કર્તૃત્વ ભોક્તૃત્વનો શું મતલબ એ થોડું જોઈ લઈએ. અચ્છા, જેવી રીતના અસ્તિત્વ ગુણ દરેક દ્રવ્યમાં છે, સામાન્ય ગુણ છે ને, એવી રીતના કર્તૃત્વ અને ભોક્તૃત્વ ગુણો પણ સામાન્ય છે. કેવી રીતના સામાન્ય છે? કે દરેકે દરેક દ્રવ્ય પોતાની પર્યાયને કરે છે ને, પોતાના વસ્તુત્વ ગુણને આધારે એની જે પણ યોગ્યતા છે એ પ્રમાણે એની પર્યાયને એ કરે છે. જેવી રીતના પુદ્ગલ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ રૂપે પરિણમે છે, ધર્મદ્રવ્ય ગતિ હેતુત્વ રૂપે પરિણમે છે, આકાશ અવગાહન આપે છે, એ બધું પોતાની યોગ્યતા રૂપે પરિણમે છે. બરાબર, એટલે પોતાની જ પર્યાયને કરે છે, માટે એનો કર્તૃત્વ ગુણ એનો અનુજીવી ગુણ છે. અને પોતાની જ પર્યાયને ભોગવે પણ છે. જેવી રીતના કે કોઈ પુદ્ગલ પરમાણુ આ બુકના ફોર્મે કન્વર્ટ થયું, તો બુકનું પર્યાય એને પોતે કરી ને, અને પોતે જે પર્યાયના ફોર્મમાં છે કે નહીં વર્તમાનમાં, તો પોતે પર્યાયના ફોર્મમાં છે એટલે એને ભોગવે પણ છે. જેવી રીતના જાણવાની પર્યાય મેં કરી ને, જ્ઞાન મારો ગુણ છે, તો આ જાણવાની પર્યાય મેં કરી, જાણવાની પર્યાય મેં કરી એટલે હું એનો કર્તૃત્વ, અને એ જાણ્યું અને એનો અનુભવ કોણે કર્યો? એ પણ મેં જ કર્યો. ખ્યાલ આવે? એટલે હું એને જ ભોગું છું, હું એને જ ભોગું છું. ખ્યાલ આવે છે? જેવી રીતના આપણે કંઈક રસગુલ્લો કે કંઈક ખાઈએ સરસ મજાનું, એ જે સ્વાદ છે એ સ્વાદને જાણ્યો કોણે? જીવે, જીવે જ જાણ્યો ને. અને જીવે જે સ્વાદને જાણ્યો, હવે સ્વાદનો જ આનંદ લે છે કે નહીં? કે ઓલા પૂજગલનો આનંદ લે છે? એ જીવ પોતાના સ્વાદનો જ આનંદ, પોતાના જ જ્ઞાનનો આનંદ લે છે, તો એ પોતાની જ પર્યાયને ભોગે છે. ખ્યાલ આવે છે? એટલે કર્તૃત્વ અને ભોગતૃત્વ બંને અનુજીવી ગુણો છે દરેકે દરેક દ્રવ્ય. આગળ વધીએ. જો હવે જીવના પ્રતિજીવી ગુણો કયા કયા? તો અવગાહનત્વ, સોરી અવ્યાભાજત્વ, અવગાહનત્વ, અગુરુ લઘુત્વ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ આદિ. જો નાસ્તિત્વ તો આપણે જોઈ લીધું, નાસ્તિત્વ આપણે જોઈ લીધું કે દરેકે દરેક દ્રવ્ય પર દ્રવ્ય રૂપે નથી. એના ઓલા ચાર ફોર્મ આવે ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સ્વચતુષ્ટય આપણે કહીએ ને, જીવ પોતાના સ્વચતુષ્ટયથી છે, એટલે સ્વદ્રવ્યથી છે, સ્વક્ષેત્રમાં છે, સ્વકાળમાં છે અને સ્વભાવમાં છે. ખ્યાલ આવે? પર ક્ષેત્રમાં નથી, અહીંયા નથી ને, હું અહીંયા ઉભો છું, હું અહીંયા ઉભો નથી, તો પર ક્ષેત્રમાં નથી, ફોર કાળ માં નથી, વર્તમાનમાં હું વર્તમાનમાં છું ને, કે 10 વર્ષ પહેલા નથી, એક સાથે બે ટાઈમ માં તો નથી, હું વર્તમાન કાળમાં છું. પર દ્રવ્ય નથી, હું મારું જ દ્રવ્ય છું. ખ્યાલ આવે છે? આ બધાથી નાસ્તી છે. આ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિ છે, પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તી, એને નાસ્તિત્વ ગુણ કહેવાય છે. હવે જો આ પ્રતિજીવી બાકીના ગુણો જોઈ લઈએ, અવ્યા બાધત્વ આદિ. જો કર્મ કેટલા પ્રકારના છે? 8 તો છે, ત્યાં દ્રવ્ય કર્મ. ચાલો, દ્રવ્ય કર્મ મેઇન 2 પ્રકાર છે ને, ઘાતી અને અઘાતી. જ્યાં ઘાતી કર્મ કયા કયા છે? જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. જ્યાં આ કર્મનો નાશ થાય છે તો એની સામે જીવને એવા અનંત ચતુષ્ટય ગુણ પ્રગટ થાય છે. બરાબર? જેવી રીતના આનો નાશ થાય તો જીવને અનંત જ્ઞાન અથવા કેવળ જ્ઞાન અથવા ક્ષાયિક જ્ઞાન. બરાબર? જયારે આનો નાશ થાય તો અનંત દર્શન અથવા ક્ષાયિક દર્શન, આનો નાશ થાય તો અનંત સુખ અને અથવા તો ક્ષાયિક સુખ, અને આનો નાશ થાય તો અનંત વીર્ય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય કોને પ્રગટ થાય છે? જીવને, પણ અર્યંત ભગવાનને. જ્યાં જીવ અર્યંત અવસ્થા પામે છે તો ચારેય કર્મનો નાશ થાય છે અને એની સામે રહેલા જીવના ગુણો પ્રગટ થાય છે. જીવના ગુણો પ્રગટ થાય છે એટલે ગુણ તો પહેલેથી જ હતા ને, ગુણ તો ત્રિકાળી હતા જ, પણ એની વર્તમાન પર્યાયમાં હવે પૂર્ણ દશા પ્રગટ થાય. ક્યારેક બોલવામાં ક્યારેક શોર્ટકટ લેવામાં આવે, તેનો મિનિંગ આપણે સમજી લેવો જોઈએ. ઓકે, હવે જીવને અઘાતી કર્મ કયા છે? એટલે સોરી, અઘાતી કર્મ કયા? જીવના આયુ, નામ, ગોત્ર અને વેદની. તો જયારે સિદ્ધ ભગવાન આ બાકીના 4 કર્મનો નાશ કરે છે તો એને 4 બીજા ગુણો પ્રગટ થાય છે. એ 4 ગુણોના નામ અહીંયા આપે ને એવી રીતના છે. જો વેદનીયની સામે અવ્યાબાધકત્વ છે, ગોત્ર કર્મ એટલે ઉચ્ચ નીચ, એની સામે અગુરુ લગ્ન છે, નામ કર્મની સામે સૂક્ષ્મ છે, અને આયુની સામે અવગાહન. જો આ કર્મના નામ પણ થોડા કેરેક્ટરિસ્ટિક છે, કેવી રીતના છે એ સમજીએ. જો જયારે આયુ કર્મ હતો તો આયુ કર્મને કારણે શું લિમિટેશન હતું આપણને? કે આપણે જે આયુમાં બંધાયેલા છીએ તો એ શરીરને અનુસાર જીવનો આકાર હતો. અનુસાર એટલે શરીર ત્યારે જીવનો એવો આકાર હતો. જે બોલવામાં અમુક શોર્ટકટ લેવામાં આવે તો શરીર કઈ જીવના આકારને કરતો નથી, પણ જીવનો આકાર પણ શરીરના આકારને કરતો નથી. ઇટ સો હેપન્સ કે બેઉ એ આકારના છે. તો જયારે જયારે જીવ સંસારમાં છે તો જે જે ગતિમાં છે એ ગતિ અનુસાર જીવનો આકાર છે. બરાબર? તો હવે જયારે આયુ પૂરી થઈ, હવે સિદ્ધ ભગવાનને કોઈ આયુ નથી, બરાબર, આયુ કર્મથી રહિત થયા, તો હવે એમના આત્માને પણ કોઈ બંધાયેલો આકાર નથી, એમને કોઈ અવગાહના ફિક્સ નથી, એમને અવગાહનત્વ ગુણ પ્રગટ થાય છે. ખ્યાલ આવે? હવે એ જીવનો આકાર સ્વતંત્ર છે એટલે એને અવગાહનત્વ ગુણ કહેવાય છે. નામ કર્મને કારણે આ શરીર આદિ વિવિધ બંધનો જીવને થતા હતા, હવે એ બંધનો દૂર થયા એટલે જીવને સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થયો. હવે જીવ સૂક્ષ્મ થયો, પેલા બહાદર હતો ને સૂક્ષ્મ, કેમ કે અત્યારના જીવ પકડાય છે. જો અમે પકડી લીધો મારી જાતને, શરીરને પકડતા એ આત્મા પકડાય છે એટલે અત્યારના સ્થૂળ છે. હવે જ્યાં શરીરથી રહિત થયો અને સિદ્ધ ભગવાન ગયા તો આત્માને પકડી શકાય છે? નથી પકડી શકાતો. એટલે આત્મા સૂક્ષ્મ થયો એમ કહેવામાં આવે એટલે એને સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થાય. જયારે કોઈ મનુષ્ય ગતિમાં હતા કે તિર્યંજાદી ગતિમાં હતા તો એને ઉચ્ચ કે નીચે ગોત્ર હતું. હવે સિદ્ધ ભગવાનને કોઈ ગોત્ર નથી એટલે નથી લઘુ કે નથી ગુરુ, તો અગુરુ લઘુત્વ ગુણ પ્રગટ થાય. જો આ અગુરુ લઘુત્વ અને સામાન્ય ગુણનો અગુરુ લઘુત્વ એ જુદા જુદા છે. ખ્યાલ આવે છે? નામ સેમ છે, એના ભાવ બેવના જુદા જુદા છે. અને વેદનીઓમાં જીવને સાતા કે અસાતા નો ઉદય હતો તો એ પ્રકારની બાધાઓ ઉત્પન્ન થતી હતી. હવે કોઈ બાધા નથી એટલે એમને અવ્યાબાધત્વ ગુણ પ્રગટ થયો. ખ્યાલ આવે છે? ઓકે, જો હવે આ ગુણને જુઓ, આ બધા જ્ઞાન દર્શન સુખ વીર્ય એ તો જીવના ભાવ સ્વરૂપ ગુણ લાગે છે ને, કે હંમેશા વિરાજ વર્તમાન છે. અને જીવને જ્ઞાન ગુણથી જ ઓળખાય છે ને, તો એ જીવનો ભાવ દર્શાવે છે. ને આ ગુણો કેવા છે કે હવે આ નથી, હવે આ નથી, હવે આ નથી, એમ કરીને અભાવ સ્વરૂપ ગુણને બતાવે છે, એટલે એને પ્રતિજીવી ગુણો કહેવાય છે. ખ્યાલ આવે છે? કે એ ગુણો આ કર્મના અભાવમાં છેવટે પ્રગટ થાય. પહેલા આખા સંસાર અવસ્થામાં હતા જ નહીં, જ્યારે આ ગુણો તો પણ સંસાર અવસ્થામાં થોડા થોડા તો હતા ને, જ્ઞાન થોડુંક છે, દર્શન છે, મોહનીયમાં શ્રદ્ધા અને ચારિત્રનું વિપરીત પરિણમન પણ છે તો કરું ને, અંતરાયમાં પણ જીવના વીર્ય ગુણનું પરિણમન છે, જ્યારે આ તો હતા જ નહીં. જે હવે પ્રગટ થાય, પ્રગટ થાય એટલે ગુણો તો હતા જ, પણ એ ઢકાયેલા હતા, એનું આંશિક પરિણમન પણ અવેલેબલ નહોતું, અને હવે પ્રગટ થયા એટલે એને પ્રતિજીવી ગુણો કહેવામાં આવે છે. એમ ન કહી શકાય, કેમ કે દેવ ગુણો એક્ઝિસ્ટ તો કરે જ છે, ખાલી એની વર્તમાનમાં કોઈ પર્યાય નહોતી. હા, આ ચાર ગુણો સિદ્ધ ભગવાનને જ પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. જો ગુણો તો દરેક દ્રવ્યમાં છે, કેમ કે એ તો ત્રિકાળી વસ્તુ છે ને, તો આપણને પણ આ ચાર ગુણો છે, પણ એની વર્તમાનમાં પર્યાય પ્રગટ નથી, શુદ્ધ પર્યાય. ખ્યાલ આવે છે? તો સિદ્ધ ભગવાનને આ કર્મનો નાશ થયો એટલે હવે પર્યાયમાં એ પ્રગટ થયા. આમ કહેવામાં આવે શોર્ટકટ લઈને કે ગુણો પ્રગટ થયા, પણ ગુણો ક્યારે પ્રગટ થતા નથી, કેમ કે ગુણો પ્રગટ થઈ જાય તો નવું દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય ને, અને એવું નવું દ્રવ્ય તો ક્યારે ઉત્પન્ન થતું નથી, જીવ જીવ જ રહે છે કે નહીં. ચાલો આગળ વાંચીએ. તો જીવના પ્રતિજીવી ગુણો કયા કયા? કે અવ્યાબાધત્વ, અવગાણત્વ, અગ્રુ લઘુત્વ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ ઇત્યાદિ. નેક્સ્ટ ક્વેશ્ચન, અવ્યાબાધત્વ પ્રતિજીવી ગુણ કોને કહેવાય? વેદનીય કર્મના અભાવ પૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે ગુણને અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે. જો શું કહે છે? કે જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તેને અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે. આગળ, અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કોને કહેવાય? કે આયુ કર્મના અભાવ પૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તેને અથવા તે ગુણને અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કહે છે. અગુરુ લઘુત્વ ગુણ કોને કહેવાય? કે ગોત્ર કર્મના અભાવ પૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય અને હવે કોઈ ઉચ્ચ નીચનો વ્યવહાર પણ દૂર થાય છે તે ગુણને અગુરુ લઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે. અને સૂક્ષ્મત્વ કોને કહેવાય? કે નામ કર્મનો અભાવ પૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે ગુણને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે. આગળ, જો બે જ દ્રવ્યોને લાગુ પડે એવા અનુજીવી ગુણો કયા કયા? આ ફરીથી સેમ રિપીટ ક્વેશ્ચન જે આપણે પહેલા જોઈ લીધો. કયા બે દ્રવ્યોને બે ગુણો લાગુ પડે છે? તો ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ. કયા કયા દ્રવ્યોને છે? જીવ અને પુદ્ગલ બેઓમાં છે. આપણે જોયું ને વૈભાવિક શક્તિ પણ જીવ અને પુદ્ગલ બેમાં છે, એમાં વિભાવ થાય છે ને પુદ્ગલમાં પણ. પુદ્ગલ પરમાણુ શુદ્ધ અને એનો સ્કંદ અશુદ્ધ. આગળ, અજડત્વ એ કયા દ્રવ્યનો પ્રતિજીવી ગુણ છે? અહીંયા લખ્યું છે જીવનો. જીવનો ખ્યાલ આવે છે? જીવ દ્રવ્યનો પ્રતિજીવી ગુણ અજડત્વ. અને જડત્વ કયા દ્રવ્યનો અનુજીવી ગુણ છે? આ જળ એટલે શું? ચેતનનું ઓપોઝિટ. ચેતનનું ઓપોઝિટ જળ. તો કયો દ્રવ્ય ચેતન છે? જીવ. તો કયા દ્રવ્ય અચેતન છે? બાકીના પાંચ. સિમિલરલી એનું ઓપોઝિટ કરી નાખો તો કયો દ્રવ્ય જળ નથી? તો જીવ જળ નથી. અને કયા દ્રવ્ય જળ છે? તો બાકીના પાંચ જળ છે. તો પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ એ જડત્વ એનો અનુજીવી ગુણ છે. અચેતનપણું ને અમૂર્તપણું એ બંને પ્રતિજીવી ગુણો એકી સાથે હોય તો કયા દ્રવ્યમાં? જો અચેતન છે એટલે પુદ્ગલ આદિ પાંચ, અને અમૂર્ત પણ છે તો પુદ્ગલ તો મૂર્તિક છે એટલે એને કાઢી નાખો તો બાકીના ચાર. ખ્યાલ આવે છે? એટલે ધર્મ અધર્મ આકાશકાળ સી આવી રીતના અમુક કોરોલરીના ક્વેશ્ચન અહીંયા આપ્યા છે, બાકી આવું તમે વિચાર કરવા જાઓ તો યુ કેન સ્ટીલ મેક 50 મોર ક્વેશ્ચન. ખ્યાલ આવે છે? એટલે એવા ક્વેશ્ચન્સથી ઇવેલ્યુએટ કરીને આપણે આ બધા જે દ્રવ્ય ગુણ પર્યાય અક્ષર દ્રવ્ય એના ગુણો એનું સ્વરૂપ એકદમ વ્યવસ્થિત સમજી જાય તો આ ટોપિક એકદમ આપણો ક્લિયર થઈ જાય. જો આપણો ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, આ ગુણનો ટોપિક આપણો અહીંયા પૂરો થયો. નેક્સ્ટ ક્લાસમાં એવી રીતના કરશું કે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પૂછજો આ ગુણ ઉપર જ, ખાલી ગુણ અધિકાર પર. અથવા નહીં તો આપણે ફરીથી 10-15 મિનિટ રિવિઝન કરશું, એના પછી આપણે ક્વેશ્ચન આન્સર એક્ઝામનું પેપર. લગભગ ઇટ વિલ બી પ્રોબેબલી અબાઉટ 45 મિનિટ્સ ટુ 1 અવર. વેરી સિમ્પલ ક્વેશ્ચન, ટાઈમની તમને જરાય કમી નહીં પડે, ચિંતા નહીં કરતા. અમુક સિમ્પલ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન રાખશું, ઇધર વન સેન્ટેન્સ, ટ્રુ ઓર ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક એવા. અને અમુક એક બે ડિસ્ક્રિપ્ટિવ ડેફિનેશન લખો, ભેદ પ્રભેદ લખો એવા. એટલે વ્યવસ્થિત એક વાર પણ રીડ કરીને આવશો તો યુ આર વેલ પ્રિપેર્ડ, થોડીક એફર્ટ કરશો તો યુ આર વેલ પ્રિપેર્ડ. ચાલો જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જીનવાણી માતા.